નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ જ મહત્ત્વના પણ કદાચ થોડા ઓછા ચર્ચાયેલા આચાર્ય કુંતક એમના પર વાત કરવાના છીએ.
હા, અને ખાસ તો એમના વક્રોક્તિ વિચાર પર. બરાબર, આપણી ચર્ચાનો આધાર રહેશે શ્રી અજીત ઠાકોરનું એક સરસ વિશ્લેષણ છે, કુંતકનો વક્રોક્તિ વિચાર, કાવ્યદર્શનનું વિહંગાવલોકન. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કુંતકે આ વક્રોક્તિને કાવ્યનો આત્મા કઈ રીતે કહ્યો અને કેમ એમનો રસ્તો બીજા આચાર્યોથી જુદો પડ્યો.
ચોક્કસ. જુઓ, કુંતકનું નામ આમ તો અલંકારવાદી પરંપરામાં લેવાય છે, પણ એ વાત પૂરતી નથી. એમણે ભામા, દંડી જેવા એમના પહેલાના આચાર્યોના કામને આગળ તો વધાર્યું જ, પણ સાથે સાથે ખાસ કરીને આનંદવર્ધનનો જે ધ્વનિ સિદ્ધાંત હતો,
જેમાં વ્યંજના જ મુખ્ય ગણાતી હતી,
હા, એના એક પ્રકારના અત્યંતિક વલણને એમણે પડકાર્યું. એમણે એક વધુ વ્યાપક, વધુ સમતોલ સિદ્ધાંત આપ્યો. એટલે આજની આપણી વાતચીતનો હેતુ કુંતકના મુખ્ય વિચારો, જેમ કે એમનો કવિ કેન્દ્રીય અભિગમ છે, શબ્દ અર્થનું સહિતત્વ છે, અને આ વક્રોક્તિના અલગ અલગ પ્રકારો, એને જરા સરળ રીતે સમજવાનો છે. તો શરૂઆત કરીએ કુંતકના મૂળભૂત પાયાના વિચારથી. તમે કહ્યું કે એ અલંકાર પરંપરાના, પણ એમણે વક્રોક્તિને કાવ્યનો આત્મા કહ્યો, એનું જીવિત તત્વ. એ સમય તો ધ્વનિનો વિચાર બહુ જોરમાં હતો, એણે કાવ્યનો આત્મા મનાતો હતો. ત્યારે કુંતકે આ વાત કરી એ ખરેખર મોટી વાત કહેવાય. જાણે પ્રવાહની સામે ગયા.
સાચી વાત છે. અને એમણે કહ્યું કે કાવ્યનું જે અસલી સૌંદર્ય છે એ તો વક્રોક્તિમાં રહેલું છે. આ સમજવા માટે એમનો જે કવિ કેન્દ્રી અભિગમ છે એ સમજવો પડે.
કવિ કેન્દ્રી
એટલે?
કુંતક બહુ સ્પષ્ટ રીતે કહે છે, કવેહ કર્મ કાવ્યમ, એટલે કે કાવ્ય એ કવિનું કર્મ છે, કવિના કર્મનું ફળ. આ વિચાર એમના સમયના જે બીજા મતો હતા એનાથી થોડો જુદો છે. કઈ રીતે જુદો?
જુઓ, જેમ કે વામન હતા એ કાવ્યના બાહ્ય રૂપ પર, વસ્તુલક્ષી બાબતો પર વધુ ધ્યાન આપતા, બીજી બાજુ આનંદવર્ધન અને અભિનવ ગુપ્ત એ લોકો ભાવક એટલે કે સહૃદયના અનુભવને કેન્દ્રમાં રાખતા.
હા, વાચક શું અનુભવે છે એ
વિવર્ત છે. કવિનો જે સ્વભાવ છે, એની સંવેદના છે, એ જ કાવ્ય બનીને પ્રગટ થઈ છે.
ઓ, એટલે કાવ્યને સમજવું હોય તો કવિને, એની પ્રતિભાને, એના સર્જન વ્યાપારને સમજવો પડે. ભાવક કે વસ્તુ કરતા પણ કવિ વધુ મહત્વનો. આ તો ખરેખર અલગ જ વાત થઈ.
ચોક્કસ. અને કુંતક આ વાતને સમજાવવા માટે કાશ્મીરી શૈવ દર્શનનું એક રૂપક પણ વાપરે છે.
અચ્છા.
હા, જેમ શિવ તત્વ આમ તો નિષ્ક્રિય છે, પણ એમની શક્તિના સ્પંદનથી આખી સૃષ્ટિ રચાય છે, એ જ રીતે કવિ ભલે કાવ્યમાં સીધો ન દેખાય, પણ એની પ્રતિભાના સ્પંદનથી, એના વ્યાપારથી જ કાવ્ય રચાય છે. કવિની પ્રતિભા જ કાવ્ય બને છે. અને કુંતક માટે આ આખી પ્રક્રિયામાં, એટલે કે કવિ, એની પ્રતિભા, એનું સ્પંદન અને છેલ્લે જે કાવ્ય બને છે તે, આ બધું જ સત્ય છે, વાસ્તવિક છે.
એટલે કવિ વગર કાવ્યનો વિચાર જ ના થઈ શકે, ભલે દેખી તો હજર ન હોય.
બિલકુલ, કવિ અનિવાર્ય છે. સમજાયું. આ કવિ કેન્દ્રી વિચાર પછી કુંતકે કાવ્યનું એક લક્ષણ આપતું સૂત્ર આપ્યું છે જે બહુ જ પ્રસિદ્ધ છે. એમના આખા ચિંતનનો સાર એમાં આવી જાય એવું લાગે છે. સૂત્ર છે,
શબ્દાર્થૌ સહિતો વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતૌ કાવ્યમ તદ્વિધા હલ્લાદ કારણે. થોડું ભારેખમ લાગે છે, એને તોડીને સમજીએ.
હા, જરૂર.
પહેલો ભાગ છે શબ્દાર્થૌ સહિતો. આનો શું અર્થ થાય?
એટલે શબ્દ અને અર્થનું સાથે હોવું, એમનું સહિતત્વ. પણ કુંતક તરત ચૂકવટ કરે છે કે આ કંઈ સામાન્ય રીતે શબ્દ અને અર્થ સાથે આવે એવું નથી જે આપણે રોજબરોજની ભાષામાં વાપરીએ છીએ. આ એક ખાસ પ્રકારનું, વિશિષ્ટ સાથે હોવું છે.
વિશિષ્ટ. અને એ વિશિષ્ટતા ક્યાંથી આવે? સૂત્રના બીજા ભાગમાંથી. વક્ર કવિ વ્યાપાર શાલિની.
બરાબર પકડ્યો. આ ભાગ કહે છે કે શબ્દ અને અર્થ ખાલી સાથે નથી, પણ એ વક્ર એટલે કે વિશિષ્ટ, અસામાન્ય, ચમત્કૃતિવાળા એવા કવિ વ્યાપારથી શોભતા હોવા જોઈએ. કવિનો આ જે ખાસ વ્યાપાર છે, એનું જે કૌશલ્ય છે, એ જ કુંતકની વક્રોક્તિ છે. આ વક્રોક્તિ જ કાવ્યને સાદા કથનથી અલગ તારવે છે.
ઓકે, પછી આવે છે બંધે વ્યવસ્થિતૌ. આનો શું મતલબ?
આનો અર્થ છે કે આ જે વક્રતાવાળા શબ્દ અને અર્થ છે, એ કાવ્યના એક ચોક્કસ બંધારણમાં, એની રચનામાં બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. કુંતક કાવ્યના બંધને, એની રચનાને બહુ મહત્વ આપે છે, એને અખંડ ગણે છે. એક સુંદર સુગ્રથિત રચના વગર કાવ્યનું સૌંદર્ય પૂરેપૂરું ખીલે નહીં.
અને છેલ્લો ભાગ તદ્વિદાલાદકારિણી, આ કદાચ કાવ્યના હેતુ વિશે છે, ખરું ને?
હા, આ ભાગ કહે છે કે આવું જે કાવ્ય બને એ તદ્વિદ એટલે કે કાવ્યના જાણકારો, મર્મજ્ઞો, સહૃદયોને આહલાદ એટલે કે આનંદ, એક પ્રકારનો વિશિષ્ટ આનંદ આપનારું હોવું જોઈએ. તો જુઓ, એક જ સૂત્રમાં કુંતકે કેટલું બધું કહી દીધું. કાવ્યના તત્વો, શબ્દાર્થ, એનો પ્રાણ, વક્રોક્તિ વ્યાપાર, એનું શરીર બંધ અને એનું ફળ આનંદ, બધું આવી ગયું.
ખરેખર હવે તમે કહ્યું કે શબ્દ અને અર્થનું સહિત્વ સામાન્ય નથી, વિશિષ્ટ છે, અને એ વિશિષ્ટતા કવિના વક્ર વ્યાપારથી આવે છે. પણ આ સહિત્વ પોતે કેવું છે? એનું સ્વરૂપ શું? શું એ ખાલી શબ્દ વત્તા અર્થ જેવું છે?
ના ના, એનાથી ઘણું વધારે ઊંડું છે. કુંતક આ સહિતત્વને બહુ રસપ્રદ રીતે સમજાવે છે. એ કહે છે કે કાવ્યમાં શબ્દ અને અર્થ એવી રીતે સાથે આવે જાણે બંને વચ્ચે સૌંદર્યની હરીફાઈ ચાલતી હોય.
હરીફાઈ શબ્દ અને અર્થ વચ્ચે? હા, એમનું બીજું એક સૂત્ર છે, સાહિત્ય મનયો શોભાશાલિતામ પ્રતિકાપ્યસો અન્યુ નાનિતિરિક્તવમ અનોહારિણ્યવસ્થિતિ, જેનો મતલબ કંઈક એવો છે કે કાવ્યની શોભા વધારવા માટે શબ્દ અને અર્થની એવી મનોહર સ્થિતિ કે જેમાં ન કોઈ ઓછું પડે, ન કોઈ વધી જાય, અને બંને જાણે એકબીજાથી ચડિયાતા થવા મથતા હોય. વાહ, આ તો જાણે બે મિત્રો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ચાલતી હોય એવું લાગે.
હા, કંઈક એવું જ સમજો ને. કુંતક કહે છે કે આ એવી સ્પર્ધા છે જેમાં કોઈ હારતું નથી, પણ બંનેની શોભા વધે છે. શબ્દ એવો પસંદ થાય કે અર્થ વધુ સ્પષ્ટ અને સુંદર લાગે, અને અર્થ એવો હોય કે શબ્દની પસંદગી યથાર્થ લાગે. અને આ સ્પર્ધા ખાલી શબ્દ અર્થ વચ્ચે નથી, શબ્દની બીજા શબ્દ સાથે, અર્થની બીજા અર્થ સાથે, અલંકારની અલંકાર સાથે, ગુણની ગુણ સાથે, આખી રચનામાં આ સૌંદર્ય વધારતી હરીફાઈ ચાલતી રહે.
અને જો આ સહિતત્વ, આ સંતુલન ન જળવાય તો?
તો કુંતક એને સાહિત્ય વિરહ કહે છે, અને એ કહે છે કે આવો વિરહ આખા કાવ્યને નુકસાન પહોંચાડે છે, એની શોભા હણી લે છે.
બરાબર. તો આ અનોખું સ્પર્ધાત્મક સહિત્વત્વ અને એને શક્ય બનાવતો કવિનો વ્યાપાર, આ બંનેના મૂળમાં પેલી વક્રોક્તિ રહેલી છે. તો હવે સ્પષ્ટ કરો કે આ વક્રોક્તિ એટલે શું? કુંતકેની વ્યાખ્યા કઈ રીતે આપે છે? કુંતકનું મુખ્ય સૂત્ર છે, વક્રોક્તિ રેવ વૈદગ્ય ભંગી ભણીતી રૂચ્યતે. આનો અર્થ એમ થાય કે વૈદગ્ય એટલે કે કવિકર્મનું કૌશલ્ય, એની ચતુરાઈ, એનાથી ભરેલી ભંગી એટલે કે રીતિ, શૈલી, એના દ્વારા થયેલું ભણીતી એટલે કે કથન, એ જ વક્રોક્તિ છે. એટલે સીધી સપાટ વાત નહીં.
ના, સામાન્ય બોલચાલ કે શાસ્ત્રની જે સીધી વાત કરવાની રીત હોય એનાથી અલગ, એક કલાત્મક રીતે ચમત્કૃતિ સાથે કહેવાયેલી વાત. કુંતક આને માટે બીજો એક શબ્દ વાપરે છે, વિચિત્ર અભિધા, એટલે કે અસામાન્ય કલાત્મક અભિધા. અભિધા એટલે કહેવાની રીત, પણ એ કેવી? વિચિત્ર એટલે કે અનોખી, કલાત્મક.
વિચિત્ર અભિધા, આ શબ્દ મહત્વનો લાગે છે. શું આમાં લક્ષણા અને વ્યંજના જેવી શબ્દશક્તિઓ પણ આવી જાય? કારણ કે આનંદવર્ધન તો વ્યંજનાને જ સર્વસ્વ માનતા હતા.
કુંતકનો અભિગમ અહીં થોડો અલગ છે. તે વિચિત્ર અભિધાને એટલી વ્યાપક ગણે છે કે લક્ષણા અને વ્યંજનાથી જે સૌંદર્ય આવે એનો પણ એમાં સમાવેશ થઈ જાય. પણ
શું?
પણ અંતે તો એ આ બધાને વાચ્યાર્થ એટલે કે અભિધાના જ એક વિસ્તાર તરીકે જુએ છે. એ મૂળ તો અભિધાને જ માને છે, એટલે જ ઘણા વિદ્વાનો એમને પરિષ્કૃત અભિધાવાદી કહે છે. એ અભિધાવાદી છે, પણ એમની અભિધા સાદી નથી, વિચિત્ર છે, કલાત્મક છે, વક્રતાવાળી છે, ચમત્કૃતિ જન્માવે એવી છે. પછી ભલે એ વિચિત્રતા અલંકારથી આવે, ગુણથી આવે, લક્ષણાથી આવે કે વ્યંજનાથી.
ઓકે, એટલે કે કાવ્યમાં જે શબ્દ વપરાય એ પણ સામાન્ય શબ્દ જેવો ન હોઈ શકે, કારણ કે એણે આ વિચિત્રતાનો ભાર ઉપાડવાનો છે.
એકદમ સાચી વાત. કુંતક આ મુદ્દા પર બહુ જ ભાર મૂકે છે. તે કહે છે કે કાવ્યનો શબ્દ કેવો હોય, પરિવૃત્તિ અસહ, એટલે કે એને તમે બદલી ન શકો. બદલી ન શકો, હા, તમે એના બદલે એનો કોઈ સમાનાર્થી શબ્દ મૂકો ને તો કવિને જે ચોક્કસ ભાવ કે અર્થ કહેવો છે, પેલો વિવક્ષિત અર્થ, એ ન રહે, એ જતો રહે. કાવ્યમાં તો એ જ શબ્દ સાચો વાચક કહેવાય જે કવિના મનમાં જે વિશિષ્ટ અર્થ છે એને બરાબર વ્યક્ત કરી શકે. કુંતક કહે છે, કવિ વિવક્ષિત વિશેષાભિધાન ક્ષમત્વમેવ વાચકત્વ લક્ષણમ. પણ એક સામાન્ય શબ્દમાં આવી વિશિષ્ટતા, આવી અપરિવર્તનીયતા આવે ક્યાંથી? એ કઈ રીતે બને?
કુંતક કહે છે કે આ કમાલ કવિની પ્રતિભાના સ્પંદનની છે. પેલી સર્જનની જે વિશિષ્ટ ક્ષણ હોય છે ત્યારે કવિની પ્રતિભાનો એવો સ્પર્શ તત્કાલો લિખિતેન કેનચિદપી પરિસ્પંદનેન થાય છે કે સામાન્ય લાગતા શબ્દો, સામાન્ય પદાર્થો પણ જણે નવો જ અવતાર લઈ લે છે.
એટલે એમનું રોજિંદુ રૂપ બદલાઈ જાય.
હા, એ ઢંકાઈ જાય અને એમાંથી કંઈક અનોખું સૌંદર્ય, કોઈક નવો જ અર્થ પ્રગટ થાય, જે વાંચનાર કે સાંભળનારના મનમાં ચમત્કૃતિ, એક આહલાદ જન્માવે. વાહ, કવિ પ્રતિભા સામાન્યને અસામાન્ય બનાવી દે. ખૂબ સરસ. હવે કુંતકે આજે વક્રોક્તિની વાત કરી, જે કવિનો વિશિષ્ટ વ્યાપાર છે, એ કાવ્યમાં ક્યાં ક્યાં જોવા મળે, એના કોઈ પ્રકારો પાડ્યા છે?
હા, પાડ્યા છે ને. અને એમણે વક્રોક્તિનો વ્યાપ ખૂબ મોટો ગણ્યો છે. એવું નથી કે ખાલી અલંકાર એટલે વક્રોક્તિ. એમણે તો છેક વર્ણથી માંડીને આખી કૃતિ સુધી એમ છ મુખ્ય પ્રકારો ગણાવ્યા છે. આ જ બતાવે છે કે કુંતક માટે વક્રોક્તિ કાવ્યના સમગ્ર અસ્તિત્વમાં ફેલાયેલી છે.
છ પ્રકાર કયા કયા છે એ જરા ટૂંકમાં કહેશો, એટલે ખ્યાલ આવે કે આ વક્રતા કેટલી સૂક્ષ્મ અને વ્યાપક છે.
ચોક્કસ. આ છ પ્રકાર કાવ્યના જુદા જુદા સ્તરને આવરી લે છે. પહેલો છે એક વર્ણવિન્યાસ વક્રોક્તિ, એટલે વર્ણોની ખાસ ગોઠવણી, જેમ કે અનુપ્રાસ વગેરેથી જે નાદ સૌંદર્ય આવે એ.
શબ્દના અક્ષરોની ગોઠવણીમાં પણ વક્રતા, બરાબર. બીજું.
બે, પદપૂર્વાર્ધ વક્રતા. પદપૂર્વાર્ધ એટલે શબ્દનો મૂળ ભાગ, જેમ કે નામ કે ધાતુ, એમાં રહેલી વક્રતા. દાખલા તરીકે રૂઢિથી ચાલ્યા આવતા શબ્દોનો કંઈક અલગ રીતે પ્રયોગ, કોઈ ખાસ પર્યાય વાપરવો, ઉપચાર એટલે કે લાક્ષણિક પ્રયોગ કરવો, લિંગ કે વિશેષણનો કંઈક અનોખો ઉપયોગ કરવો, આ બધું એમાં આવે. એટલે મૂળ શબ્દના પ્રયોગમાં જ ચમત્કૃતિ. ત્રીજો પ્રકાર.
ત્રીજો,
પદ પરાર્ધ વક્રતા. પરાર્ધ એટલે શબ્દનો પાછળનો ભાગ, એટલે કે પ્રત્યયો, કૃત, તદ્ધિત, વિભક્તિના પ્રત્યયો, એમના પ્રયોગમાં જે વક્રતા હોય એ. જેમ કે કાળનો વિશિષ્ટ પ્રયોગ, કારકનો, વચનનો, પુરુષનો, ઉપસર્ગ કે નિપાતનો અનોખો ઉપયોગ, આ બધું વ્યાકરણના સ્તરે થતી વક્રતા છે.
બાપરે, છેક વ્યાકરણના પ્રત્યયોમાં પણ વક્રતા. પછીના પ્રકાર કયા? આગળ જઈએ તો.
ચાર, વાક્ય વક્રતા. હવે આખા વાક્યના સ્તરે આવીએ. કોઈ વસ્તુ, ભાવ કે પરિસ્થિતિનું વર્ણન એવી રીતે કરવામાં આવે કે એમાં ચમત્કૃતિ હોય. આ વક્રતા સહજ પણ હોઈ શકે અને કવિએ પ્રયત્નપૂર્વક આહાર્ય નિપજાવી હોય એવી પણ હોઈ શકે. મોટાભાગના અલંકારો આ સ્તરે કામ કરે છે.
અલંકારોનો સમાવેશ અહીં થાય. પછી પાંચ, પ્રકરણ વક્રતા. હવે વાત આવે છે કૃતિના કોઈ એક મોટા ભાગની, કોઈ ખંડ કે પ્રકરણની, એની આખી રચનામાં જે વક્રતા જોવા મળે એ. જેમ કે કોઈ જાણીતા પ્રસંગને સાવ નવી રીતે રજૂ કરવો, મૂળ કથામાં કોઈ કાલ્પનિક ઘટના ઉમેરવી, નાટકમાં ગર્ભાંક જેવી કોઈ ખાસ યોજના કરવી. અને છેલ્લો, છઠ્ઠો પ્રકાર, છ, પ્રબંધ વક્રતા. આ સૌથી વ્યાપક સ્તર છે. સમગ્ર કૃતિ આખા પ્રબંધના આયોજનમાં, એની એકંદર સંરચનામાં રહેલી વક્રતા. દાખલા તરીકે કોઈ જાણીતી કથાનો મુખ્ય રસ બદલી નાખવો, નાયકના ચરિત્રને બહુ અનોખી રીતે ઉપસાવવો, વાર્તાનો અંત સાવ અણધાર્યો લાવવો, અથવા તો કૃતિનું નામ જ એવું રાખવું કે એમાં ચમત્કૃતિ હોય. ખરેખર આ તો ખૂબ જ સિસ્ટમેટિક અને ઊંડાણવાળું વર્ગીકરણ કહેવાય. કુંતકે તો વક્રોક્તિને કાવ્યના નાનામાં નાના અંશથી લઈને સમગ્ર કૃતિ સુધી બધે જ જોઈ છે.
હા, અને આ વર્ગીકરણ એમની સૂક્ષ્મદૃષ્ટિ તો બતાવે જ છે, પણ સાથે સાથે એમનું વ્યાકરણ, નાટ્યશાસ્ત્ર, ધ્વનિ સિદ્ધાંત, આ બધાનું જ્ઞાન કેટલું ઊંડું હશે એ પણ દેખાય છે. એમણે આ બધા વિચારોને પોતાની વક્રોક્તિની છત્રી નીચે એક નવી રીતે ગોઠવી દીધા છે.
કુંતકે કાવ્યના માર્ગ અને ગુણ વિશે પણ કંઈક નવું કહ્યું હતું ને, જે વામનની રીતિઓથી અલગ હતું, ખરું?
બિલકુલ. આ પણ કુંતકની એક મોટી મૌલિકતા છે. જો વામને વૈદર્ભી, ગૌડી, પાંચાલી એવી રીતિઓ આપી હતી જે મોટે ભાગે પ્રદેશ સાથે જોડાયેલી હતી.
હા, વિદર્ભની, ગૌડ દેશની, બરાબર. કુંતકને કદાચ આ વાત બહુ ઉપર છલ્લી લાગી હશે. એમણે રીતિ શબ્દને બદલે માર્ગ શબ્દ વાપર્યો અને એને પ્રદેશ સાથે નહીં પણ કવિના સ્વભાવ સાથે જોડ્યો. કવિનો સ્વભાવ કેવો છે એના આધારે ત્રણ માર્ગ બતાવ્યા. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ, આ ત્રણ માર્ગ એટલે શું? સુકુમાર માર્ગ, આ એવા કવિઓનો રસ્તો છે જેમની પ્રતિભા બહુ સહજ હોય. એમની રચનામાં શબ્દો અને અર્થ બહુ સરળ, સ્વાભાવિક હોય. અલંકારો હોય તો પણ બહુ ઓછા અને જરૂર પૂરતા. ભાવની અભિવ્યક્તિ બહુ કોમળ હોય. વિચિત્ર માર્ગ, અહીં કવિની પ્રતિભા વધુ પ્રયત્ન કરતી કલાત્મકતા તરફ વધારે ઝુકાવાળી દેખાય. શબ્દ અર્થમાં વક્રતા હોય, અલંકારોનો ભપકો હોય, કહેવાની રીતમાં ચમત્કૃતિ લાવવાનો પ્રયાસ હોય. કવિ જાણે ભાષા અને ભાવને પોતાની મરજી મુજબ વાળીને કંઈક અનોખું રૂપ આપવા માંગતો હોય. મધ્યમ માર્ગ, નામ પ્રમાણે જ આ બંનેનું મિશ્રણ, જેમાં સહજતા પણ હોય અને થોડી કલાત્મકતા, થોડી વક્રતા પણ હોય. સંતુલિત રસ્તો, અને ગુણો બાબતે પણ એમનો વિચાર જુદો હતો. હા, સામાન્ય રીતે 10 ગુણોની વાત થતી હતી. કુંતકે મુખ્ય 6 ગુણ માણ્યા, માધુર્ય, પ્રસાદ, લાવણ્ય અને અભિજાત્ય. પણ મજાની વાત એ છે કે આ ચારેય ગુણો પાછા ત્રણેય માર્ગ પ્રમાણે જુદા જુદા સ્વરૂપે દેખાય. એટલે કે સુકુમાર માર્ગનું માધુર્ય અલગ હોય અને વિચિત્ર માર્ગનું માધુર્ય વળી અલગ હોય.
ઓહ, ગુણો પણ માર્ગ પ્રમાણે બદલાય. હા, અને આ ચાર સિવાય બીજા બે ગુણ છે, ઔચિત્ય એટલે કે યોગ્યતા અને સૌભાગ્ય એટલે કે આખી રચનાની એકંદર રમણીયતા. આ બે ગુણ સર્વસામાન્ય છે જે દરેક સારા કાવ્યમાં, કોઈ પણ માર્ગના કાવ્યમાં હોવા જ જોઈએ. ટૂંકમાં, કુંતકની ગુણની વિચારણા પણ એમની વક્રોક્તિ અને માર્ગની કલ્પના સાથે જોડાયેલી છે. બહુ સુસંગત વિચાર છે.
તો આખી ચર્ચા પછી જો આપણે કુંતકના ભારતીય કાવ્યશાસ્ત્રમાં પ્રદાનને સમજવું હોય તો કયા મુદ્દાઓ મુખ્ય ગણાય? શું એમને ખરેખર અલગ પાડે છે?
ઘણા મુદ્દાઓ છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું, એમનો કવિ કેન્દ્રિત દ્રષ્ટિકોણ. કાવ્ય કઈ રીતે રચાય છે એ પ્રક્રિયાના મૂળમાં જવું. બીજું, શબ્દ અને અર્થના સહિતત્વની એમની અદ્ભુત કલ્પના, પેલી સ્પર્ધાવાળી વાત.
હા, એ બહુ રસપ્રદ હતી.
ત્રીજું, એમણે અલંકારને ખાલી ઉપરથી લગાવેલો શણગાર નથી ગણ્યો, પણ કાવ્યના સ્વરૂપનો જ એક ભાગ ગણ્યો છે. જાણે શબ્દ અને અર્થ અલંકાર સાથે જ જન્મતા હોય. ચોથું, એમણે વક્રોક્તિને કેન્દ્રમાં રાખીને ગુણ, માર્ગ, રસ, ધ્વનિ આ બધા જ કાવ્ય તત્વોને એક મોટા માળખામાં ગોઠવવાનો એક બહુ સિસ્ટમેટિક પ્રયાસ કર્યો છે.
હા, એ દેખાય છે કે એમણે બધું વક્રોક્તિની આસપાસ ગોઠવ્યું. બીજું શું કહી શકાય?
પાંચમું, વામનની પેલી પ્રદેશ આધારિત રીતિઓને બદલે કવિના સ્વભાવ પર આધારિત માર્ગની કલ્પના, જે મને લાગે છે કે વધુ તાર્કિક છે, વધુ મનોવૈજ્ઞાનિક છે. છઠ્ઠું, કાવ્યની ભાષા કેવી રીતે વિશિષ્ટ બને છે એ સમજાવતા વિચિત્રાભિધા અને શબ્દની પરિવૃત્તિ અસહતા એટલે કે એની અબદલીયતા પર ભાર મૂકવો. સાતમું, આનંદવર્ધનના ધ્વનિ સિદ્ધાંતનો જે એક ચક્રી પ્રભાવ હતો એની સામે એક સંતુલન લાવવાનો પ્રયાસ કરવો અને કાવ્યના બીજા પાસાઓને પણ મહત્વ આપવું.
અને છેલ્લે,
કાવ્યને હંમેશા એક અખંડ રચના તરીકે જોવાની દ્રષ્ટિ, જ્યાં દરેક નાનો મોટો ભાગ એકબીજા સાથે જોડાયેલો છે અને સમગ્ર સૌંદર્યમાં ફાળો આપે છે. આ બધા મુદ્દા ભેગા મળીને કુંતકને ભારતીય કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં એક બહુ જ અનોખું અને મહત્વનું સ્થાન અપાવે છે.
ખરેખર ખૂબ જ ઊંડી અને મૌલિક વિચારધારા હતી કુંતકની. ટૂંકમાં કહીએ તો કુંતકનો વક્રોક્તિ વિચાર એ ખાલી અલંકારોની યાદી નથી, પણ કવિની પ્રતિભા કઈ રીતે ભાષા અને અર્થ સાથે કામ કરીને એમને વાળીને, મરોડીને અનોખું સૌંદર્ય બનાવે છે એની એક ગહન સમજ છે. એ કવિના એ વિશિષ્ટ કલા વ્યાપાર વક્રુક્તિ ને જ કાવ્યનો જીવ, એનો પ્રાણ માને છે.
અને જુઓ, આજના સમયમાં પણ આ વિચાર કેટલો પ્રસ્તુત છે. કુંતક આપણને યાદ અપાવે છે કે કોઈપણ કલાકૃતિ, પછી એ સાહિત્ય હોય કે બીજું કંઈ પણ, એ ખાલી એનું બાહ્ય માળખું નથી કે પછી વાચક પ્રેક્ષક પર એની શું અસર થાય છે એટલું જ નથી, એની પાછળ જે સર્જક છે, એનું જે વિશિષ્ટ ચૈતન્ય છે, એની જે પસંદગીઓ છે, એની જે કહેવાની અનોખી રીત છે, એટલે કે એની વક્રોક્તિ, એ પણ એટલી જ બલકે વધુ મહત્વની છે. આજે જ્યારે આપણે એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિ દ્વારા પણ સર્જન થતું જોઈએ છીએ, ત્યારે આ પ્રશ્ન વધુ મહત્વનો બને છે કે મૌલિકતા કોને કહેવી, સર્જકની વિશિષ્ટ છાપ એટલે શું. આના જવાબો શોધવામાં કદાચ કુંતકનો આ કવિ કેન્દ્રી અને વક્રોક્તિલક્ષી વિચાર આપણને કોઈક નવી દિશા ચીંધી શકે. ખરેખર વિચારવા જેવી વાત છે.
ચોક્કસ, ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી.
યાંત્રિક અવાજ આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.